તારીખ 20/4/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, અંતિમ પ્રવચન નંબર 154.
અનાદિથી પરમા પોતાને માન્યો, પરને ગ્રહણ કરતા પર વસ્તુનો ચોર થયો. અનાદિથી પોતાનું સ્વસ્થાન ભૂલ્યો, પોતાના સ્વરૂપને ભૂલ્યો અને દેહાદિ પર પદાર્થમાં પોતાપણું કર્યું, મમત્વ કર્યું, પર પદાર્થને ગ્રહણ કરવાનો ભાવ અભિપ્રાય રાખ્યો, થઈ શકતો નથી. પર પદાર્થને, અજીવ પદાર્થને જીવ ગ્રહણ કરી શકતો નથી, પણ ગ્રહણ કર્યું હોવાનું માન્યું અને એ રીતે પારખી ચીજને પર ચીજનો પોતે ધણી થયો. એ જેમ પર વસ્તુને ગ્રહણ કરનાર લેનાર ચોર છે, એમ પોતે પણ પરનું ગ્રહણ કરીને ચોર થયો. બહારમાં કોઈ ચોર કહે, વ્યવહારમાં કોઈ ચોર કહે તો સહન ન કરી શકે, પણ અનાદિથી વર્તમાન સુધી પર પદાર્થમાં પોતાપણું કરે છે એ ચોરી છે, બીજું કાંઈ નથી. અને તેના ફળમાં જગતમાં જન્માદિના દુઃખદંડને ભોગવે છે. જેમ બહારમાં ચોરી કરતા તેના દંડને ભોગવે છે, એમ અહીંયા પણ પર પદાર્થને પોતાની માનતા અનેક પ્રકારના જન્મ મરણના દુઃખને ભોગવે છે. કુદરતનો કાનૂન છે, એ પ્રમાણે પણ એને દંડ ભોગવવાનો તો આવે છે. દુઃખદંડને ભોગવે છે જગતમાં, છતાં એ દુઃખનો કારણ શું છે, દુઃખનું મૂળ શું છે, શા માટે આ દુઃખ થયું એનો વિચાર કરતો નથી. બહારમાં દુઃખ જોઈતું નથી તો દુઃખને, દુઃખનો નાશ કરવાનો વિચાર કરે છે, પણ એ ઉપલબ્ધ વિચાર કરે છે, ઉપલબ્ધ વિચાર કરે છે અથવા એના મૂળને શોધતો નથી, અથવા જે દ્રષ્ટિએ એણે દુઃખ માન્યું છે અને જે દ્રષ્ટિએ સુખ માન્યું છે એટલા પૂરતો જ પ્રયત્ન કરે છે, પોતાની સમજણ પૂરતો જ પ્રયત્ન એ કરી શકે છે. સમજણની બહારનો પ્રયત્ન તો કરે પણ કેવી રીતે? અનિષ્ટ સંયોગ અને ઈષ્ટ વિયોગને દુઃખ માન્યું છે તો ત્યાં ઈષ્ટ સંયોગ થાય અને અનિષ્ટ વિયોગ થાય એવો પ્રયત્ન કરે છે, પણ એવો પ્રયત્ન કરવામાં પણ પરપદાર્થ પર એનો અધિકાર નહીં હોવાથી એ પ્રયત્ન ફક્ત એનો વિભાવ કરવામાં જ વ્યતીત થાય છે, અથવા એ શક્તિ એ પ્રકારનો વિભાવ કરવામાં વપરાય છે, એ સિવાય એથી વધારે એનો કોઈ ઉપયોગ થઈ શકતો નથી. અહીંયા પુરુષાર્થનો જ વિષય ચાલ્યો ને, કે પુરુષાર્થ કેવો કરે છે કે આને હટાવું, આને મેળવું, એટલે એવા ભાવ કરવાનો પુરુષાર્થ કરે છે. પોતે જે સ્વરૂપે છે એવું શ્રદ્ધવું, પોતે જે સ્વરૂપે છે એવો જ અનુભવ કરવો, એવા જ ભાવમાં રહેવું, જેવું સ્વરૂપ છે એવા જ ભાવમાં રહેવું, અને એવું સ્વધાન જ્ઞાન આચરણ માટે જે બળ જોઈએ, પરિણામની અંદર જે બળ જોઈએ, એવા જ પરિણામ સ્વભાવી આત્માને જોતા એવું બળ આવે છે, અથવા એવું અનંત બળ આત્મામાં રહ્યું છે એવા આત્માને સ્વીકારતા એવું બળ આવે છે. બળ આવે છે એટલે એ પ્રકારનું પરિણામની અંદર બળવાન પણ રહે છે કે પરિણામ ત્યાંથી અસ્થિર થઈને બીજા પ્રકારના ન થાય. એમ જે પરિણામમાં શક્તિનું વ્યાપવું, સ્વરૂપની રચનારૂપ શક્તિનું વ્યાપવું એ પુરુષાર્થ છે. અથવા જેવું સ્વરૂપ છે એવું શ્રદ્ધા જ્ઞાનમાં આવેગપૂર્વક રહેવું, જોરપૂર્વક રહેવું એ સહજ પુરુષાર્થનું સ્વરૂપ છે. એવું પુરુષાર્થ મને હો એ ભાવના છે. એવું પરિણામ, એવું સબળ પરિણામ, બળવાન પરિણામ હો એવો વિકલ્પ, એવો રાગ તે ભાવના છે, તે પુરુષાર્થ નથી. એવું પુરુષાર્થ હું કરું એમાં કર્તૃત્વ કરતા એવું હો એમ લેવું છે. કેમ કે પરિણામ વસ્તુ સહજ છે, વસ્તુનું શ્રદ્ધાન જ્ઞાન આચરણ થતાં એનું અંદરથી જોર આવવું એ પણ સહજ છે, આવો જ છું એમ જોર આવવું એ પણ સહજ છે, અને એ સહજ પરિણામમાં કરું કરુંની કૃત્રિમતાનો અભાવ છે. કરું કરુંની કૃત્રિમતા અને સહજપણું બંને વિરુદ્ધ છે, બંનેને મેળ ખાતો નથી, એવું એ પરિણામ છે. ભલે પુરુષાર્થમાં કરું કરવું ન હોય, પણ હોય એવો પુરુષાર્થ હોય એવી જે ભાવના, એવો પુરુષાર્થ સહજ હોય એવી જે ભાવના, એમાં પણ સહજ કેમ થાય એ વિચાર આવવા યોગ્ય છે. કે સહજ તો પોતાના સ્વરૂપને, પ્રત્યક્ષ સ્વરૂપને પ્રત્યક્ષતાથી જ્ઞાનમાં લેતા એવું બળ ઉત્પન્ન થાય છે. બીજી રીતે કહીએ તો જ્ઞાન જ પુરુષાર્થનું કારણ છે. સ્વરૂપનું જ્ઞાન, નિજ સ્વરૂપનું પ્રત્યક્ષ જ્ઞાન એ સહજ પુરુષાર્થના ઉત્થાનનું કારણ બને છે. સામાન્ય પર્યાય છે, સામાન્ય જ્ઞાન, જ્ઞાન સામાન્ય છે. જ્ઞાન વિશેષને ગૌણ કરીને જ્ઞાન સામાન્ય છે, જે વેદન સ્વરૂપે છે, પ્રત્યક્ષ સ્વરૂપે છે. ત્યાંથી ત્રિકાળીની પકડ આવી, એવા જ સ્વરૂપે રહેલા, આવો જ હું છું એમ ત્રિકાળી ઉપર આવું એ સામાન્યનું ગ્રહણ છે. અથવા ત્રિકાળીના લક્ષ્ય સામાન્યની ઉગ્રતા થવી અથવા સ્વસંવેદનનું વધવું તે સામાન્યનો આવિર્ભાવ છે. એમાં જેટલું બળવાનપણું છે એ પુરુષાર્થનું સ્વરૂપ છે. વિવેક રાજાનો અમલ થાય, જે વિવેક એટલે જ્ઞાન, જ્ઞાનને રાજા બનાવ્યો છે. બધા ગુણમાં જ્ઞાનને રાજાનું પદ આપ્યું છે, મુખ્ય છે ને. વિવેક રાજાનો અમલ એટલે શાસન થાય, અને પરગ્રહણરૂપ ચોરી મટે ત્યારે પોતે શાહપદ ધરી સુખી થાય. વિવેક રાજાનો અમલ થાય એટલે જ્ઞાનનો વિવેક પોતાના સ્વ પર હિતના સંબંધમાં જ્ઞાનનું વિવેક કામ કરતો થાય ત્યારે પોતાના પરગ્રહણરૂપ પરિણામમાં મલિન ભાવ થાય છે અને તે મલિન ભાવ તે મને દુઃખદાયક છે એ રીતે સુખના નાશરૂપ નુકસાન એમાં છે. એવું નુકસાન છે, સુખનો જેમાં નાશ છે એવું નુકસાન છે. એવા મલિન ભાવને દુઃખદાયક જાણે ત્યારે કે જ્યારે એનો વિવેક સબળ થાય ત્યારે. રાજા તો ત્યારે કે રાજ કરે ત્યારે, નહીતર રાજા છે. જ્ઞાન વિવેક રાજા ત્યારે કે જ્યારે જ્ઞાનનું સબળપણું હોય ત્યારે. જ્યારે જ્ઞાન પોતાના હિતને અહિતને સુખને દુઃખને વિવેક કરી શકે અને બળવાનપણે વિવેક કરી શકે ત્યારે તે મલિન ભાવ કરતો મટે, ત્યારે તે પરભાવ કરતો મટે, ત્યારે પોતે શાહપદ ધરી સુખી થાય. ત્યારે એના પરિણામમાં પરાધીન પણ નથી આવતું. શાહપદનો અર્થ એ છે રાજા કોઈને પરાધીન નથી, એ મુક્ત ભાવ છે, એ પરાધીન ભાવ નથી, સ્વવશ પરિણામ છે. પોતે શાહપદ ધરીને સુખી થાય એટલે કે મુક્ત ભાવમાં પોતે પોતાના સ્વરૂપના સુખમાં સ્વરૂપના આનંદમાં મોજ કરે, કે જે આનંદમાં અને જે સુખમાં કોઈ પરાધીનપણું નથી. ત્યારે નિજ પરિણતિ રમણીથી પોતાનું નિજઘર સ્થિર કરે, જેમ લૌકિકમાં પણ ગ્રસ્થ થાય છે ત્યારે એને ઘર બાંધ્યું એમ કહેવામાં આવે છે અને હવે એના ઘરે બરાબર વ્યવસ્થિત રહે છે એમ કહેવામાં આવે છે. એમ પોતાના સ્વરૂપમાંથી ઉત્પન્ન જ્ઞાન અને આનંદ પરિણતિથી પોતાના સ્વરૂપમાં સ્થિર રહે અને પરઘરમાં ન જાય, પર પદાર્થ પ્રત્યે પોતાના પરિણામ મલિન કરીને ન જાય ભાવથી, ત્યારે એણે પોતાનું ઘર બાંધ્યું, સ્થિર થઈને ઘર બાંધ્યું, ઠરીને ઠામ થયો. અનાદિથી અસ્થિર પદનો પ્રવેશ હતો તેને ત્યાગી અખંડ અવિનાશી પદમાં પહોંચે. અસ્થિર પદનો પ્રવેશ હતો એટલે અસ્થિર પરિણામમાં જ પોતે રહેતો હતો. શ્રીમદજીનું એક વચન છે કે પરિણામની ચંચળતા એ જ વિષમતા અને દુઃખનું કારણ છે. પરિણામની અસ્થિરતા, પરિણામની ચંચળતા, એ કહો કે અસ્થિર પદ કહો, એ દુઃખનું અને વિષમતાનું કારણ છે. અનાદિથી દુઃખી હતો અસ્થિર પરિણામને લઈને. અસ્થિર પરિણામ કેમ થયા? કે જે અસ્થિર પર્યાયો છે, વિશ્વના પદાર્થની પર્યાયો તો બધી અસ્થિર છે, એ અસ્થિર તત્વમાં એને પ્રતીતિ હતી કે આ મને સુખનું કારણ છે. ચલિત પદાર્થની પ્રતીતિ જીવના ઉપયોગને પરિણામને અચલિત રહેવા દે નહીં, એ તો સીધી વાત છે. એ ચલિત પદાર્થની પ્રતીતિ એમ છે કે આ શરીર કાયમ રહેવાનું છે. ખ્યાલ આવે છે કે આયુષ તો બધાના મર્યાદિત છે, સમજણ બહાર નથી, પણ પ્રતીતિ નથી. એવી વિશ્વાસ તો એમ છે કે જાણે હું કાયમ રહેવાનો છું એમ સમજીને જે પ્રવૃત્તિ કરવા માગે છે કે એને ચલિત પદાર્થમાં અચલિતપણાની પ્રતીતિ છે. પણ ચલિત પદાર્થમાં અચલિતપણાની પ્રતીતિ કરે એટલે એ પદાર્થ અચલિત થઈ જાય એવું તો બને નહીં. એનું ચલાયમાન પણ થતાં એને આઘાત પહોંચે છે, સંયોગો બદલે છે તો એને આઘાત પહોંચે છે. અરે આ તો રહેવું જોઈતું હતું, કોઈ પણ ભોગ્યામાં ફેરફાર થવો જોઈતો નહોતો, એવો ફેરફાર થયા વિના રહેતો નથી. પણ એની ઉલટી પ્રતીત એને દુઃખનું કારણ થાય છે. અસ્થિર પદમાં પ્રતીતિથી પ્રવેશ કર્યો હતો, દ્રઢ પ્રતીતિ કરી હતી કે આને હું સ્થિર રાખું, આ સ્થિર રહેવું જોઈએ, અસ્થિર ન થવું જોઈએ. પણ એવી ઊંધી પ્રતીતથી કાંઈ પદાર્થ એ પ્રતીતિને વશ થઈ જાય એવું તો કાંઈ બને નહીં. એવા ભાવને ત્યાગી, એવા પરિણામને ત્યાગી, પોતાનું સ્થિર અચલિત અખંડ અવિનાશી પદમાં પહોંચે. અસ્થિર પદના પ્રવેશથી દુઃખી હતો, જો એને દુઃખનો અભાવ કરવો હોય તો તેનો ત્યાગ કરીને અખંડ અવિનાશી પદમાં પહોંચે. સ્થિર ધ્રુવ સુખ સ્વરૂપ છે, અનંત સુખ સ્વરૂપ છે, એમાં હું પણ કરું એ એમાં નિવાસ કરવા બરાબર છે. ભાવથી ભાવથી પરમા હું પણ કર્યું હું ત્યારે પરમા નિવાસ કર્યો એમ કહ્યું થઈ શકતો નથી, દ્રવ્ય થઈ શકતો નથી. પણ ભાવે ભાવનું તોફાન છે, બધું જેટલી ગડબડ છે એ ભાવની છે. પદાર્થ તો પોતાના સ્વરૂપનો ત્યાગ કરીને કાંઈ જીવ અજીવ થાય નહીં ને અજીવ જીવ થાય નહીં, જીવ અજીવમાં ભળે નહીં ને અજીવ જીવમાં ભળે નહીં. પણ એવી પદાર્થની સ્વસ્વરૂપે રહેવાની જે પારિણામિક ભાવરૂપ સ્થિતિ છે એની પ્રતીતિ આપવી એ બહુ મોટી વાત છે. અનંતકાળમાં એ એક અપૂરું છે. સ્વરૂપનો અનુભવ એ સાક્ષાત શિવ માર્ગ છે. હવે અહીંથી થોડા અનુભવનો મહિમા કરશે. સ્વપદમાં પહોંચે અને સ્વરૂપનો અનુભવ કરે, એ સ્વરૂપનો અનુભવ એ સાક્ષાત કલ્યાણનો માર્ગ છે. પોતે જ કલ્યાણમય છે અને એના ફળમાં પરિપૂર્ણ નિર્વાણરૂપ કલ્યાણ છે. એટલે કલ્યાણનો ઉપાય છે સ્વરૂપનો અનુભવ કરવો, એ પૂર્ણ કલ્યાણનો ઉપાય છે. પરિપૂર્ણ શિવનો એ માર્ગનામ ઉપાય છે, ઈલાજ છે. તેથી સ્વરૂપનો અનુભવ એ શિવપદ છે, એને જ શિવપદ કલ્યાણપદ કહેવામાં આવે છે. જ્યાં કોઈ ઉપદ્રવ નથી, આધિ વ્યાધિ ઉપાધિનો કોઈ ઉપદ્રવ જ્યાં નથી. સમયસારમાં તો 206 નંબરની ગાથા છે કે એટલું જ આ કલ્યાણ છે કે જેટલું આ જ્ઞાન છે. આમ લે છે જેટલું આ જ્ઞાન છે એટલું જ કલ્યાણ છે, જેટલું આ જ્ઞાન છે એટલું જ અનુભવનીય છે, અનુભવવા યોગ્ય છે. તો આ જ્ઞાન જ છે એમ જ્ઞાનથી આખો આત્મા લેવો છે એટલે જ્ઞાનથી એ વાત લે છે. સ્વરૂપનો અનુભવ એ શિવપદ છે, નિરામયપદ છે, કલ્યાણપદ છે. આવો અનુભવ ત્રિભુવન સાર છે. ત્રણ ભુવનમાં કોઈ સાર હોય તો આ અનુભવ છે. એ સિવાય આ ત્રણ ભુવનમાં એટલે આખા જગતમાં આ અનુભવ સિવાય બીજું બધું અસાર છે એમ લેવું છે. આ એક જ કલ્યાણપદ છે, એ સિવાય બીજે બધે અકલ્યાણ છે. આ એક જ ત્રણ લોકમાં સાર છે, બાકીનું બધું અસાર છે. સાર નામ સુખરૂપ છે અને અસાર નામ દુઃખરૂપ છે. રાજુજી પહેલા કળશમાં, કળશટીકાના પહેલા કળશમાં એ અર્થ કર્યો. સાર એટલે સુખરૂપ, સમય સાર ત્યાં સારનો અર્થ કરવો. સાર એટલે સુખરૂપ અને અસાર એટલે દુઃખરૂપ. અનુભવ ત્રિભુવન સાર છે, અનુભવ અનંત કલ્યાણ છે. થોડું કલ્યાણ નથી પણ એ અનંત કલ્યાણ છે. જીવને કલ્યાણ કરવાની ભાવના એકવાર થઈ છે એવો ભાવ થયો છે, પણ સ્વરૂપાનુભવ એ મારું કલ્યાણ છે એ વાત એની સમજમાં આવી નથી. તેથી એણે જે તે ભાવે, જે તે દ્રવ્ય ભાવ, જે તે ક્રિયાથી માનેલું કલ્યાણ તે એને પ્રયત્ન કર્યો છે, તે પ્રકારની ક્રિયાઓમાં ગયો છે. પણ અનુભવ અનંત કલ્યાણ છે, અનુભવ મહિમા ભંડાર છે. અનુભવનો જેટલો મહિમા કરવામાં આવે એટલો ઓછો છે, કેમ કે નિર્દોષ પવિત્ર અને વિતરાગી પરિણામ છે. અનુભવ છે એ વિતરાગી પરિણામ છે, અનંત ગુણ એમાં રહેલા છે. એક અનુભવની પર્યાયમાં અનંત ગુણ પ્રગટપણે રહેલા છે. અનુભવ મહિમા ભંડાર છે, અનુભવ અતુલ બોધફળ છે, અને આ અનુભવ છે એ જ્ઞાનનું ફળ, બોધનું ફળ કે જેની તુલના ન કરી શકાય એવા અતુલ બોધનું ફળ છે, જેને ઉપદેશ કહેવામાં આવે છે, બોધ કહેવામાં આવે છે. જેને અનુભવ થયો એને બોધનું અતુલ ફળ આવ્યું, જેની તુલના કરી શકાય નહીં એવું ફળ એને પ્રગટ થયું. અનુભવ અતુલ બોધ ફળ છે, અનુભવ સરસ રસ છે. પોતાનો જે આત્મરસ છે, સ્વરૂપમાં ચૈતન્યમાં રહેલો જે અમૃત રસ છે એ અનુભવ રસમાં પ્રગટ થાય છે, એટલે અનુભવને અમૃત કહેવામાં આવે છે. જે જીવ સ્વાનુભવ કરે છે તે જીવ સાક્ષાત અમૃતને પીએ છે. સમયસારના કળશમાં ભગવાન અમૃતચંદ્રાચાર્ય એ વાત લીધી છે, સૈવ સાક્ષાત અમૃતમ પીબંતી. તે જીવ ખરેખર તે કાળે સાક્ષાત અમૃતનું પાન કરતો હોય છે. જ્યારે નિર્વિકલ્પ શુદ્ધોપયોગના અનુભવમાં આવે છે ત્યારે સાક્ષાત ઘટક 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 અમૃતનું પાન કરે છે. સુગાનીજી પત્રમાં એ વાત લીધી છે કે જેમ કોઈ ઘણી તૃષા લાગી હોય ને શેરડીનો મીઠો રસ ઘટક ઘટક પીએ, એ ઉપમા પણ અહીંયા હજી પૂરી પડે એવું નથી. એમ અનાદિનો દુઃખી જીવ દુઃખ મુક્ત થઈને, પરિણામમાં રહેલા દુઃખથી મુક્ત થઈને નિરાકુળ આનંદ અમૃતને ઘટક ઘટક પીએ છે. એ અનુભવ સ્વર સરસ છે, અનુભવ સ્વસંવેદન છે. આવો અનુભવ છે એ પોતે જ સ્વસંવેદન સ્વરૂપ છે. નિજનું નિજને વેદન એવું જે સ્વસંવેદન છે તેને જ અનુભવ કહેવામાં આવે છે. અનુભવ ને સ્વસંવેદન બંને એક જ ભાવ છે, એક જ ચીજ છે. અનુભવ તૃપ્તિ ભાવ છે અને એ સ્વસંવેદનમાં જીવને અનાદિથી નહીં થયેલી એવી કોઈ અપૂર્વ તૃપ્તિનો અનુભવ થાય છે. તૃપ્ત તૃપ્ત થાય છે જીવ ત્યાં અનુભવ થતાં, તૃપ્ત તૃપ્ત થાય છે. કેમ કે પરિણામ પોતામાં સમાયા, અંતર્મુખ થઈને પરિણામ પોતામાં સમાયા એટલે ત્યાં તૃપ્તિ થાય છે. એ સિવાય જગતમાં અનુભવ સિવાય, સ્વાનુભવ સિવાય, પરિણામમાં ક્યાંય પણ કોઈ પણ કાળે કોઈ જીવને કોઈ રીતે તૃપ્તિ થાય એવું બની શકતો નથી. એક ક્ષણના અનુભવની વાત છે. અનુભવનો ઉપયોગ અસંખ્ય સમયનો આવે છે. છદ્મસ્થનો ઉપયોગ જે જ્ઞેય ઉપર સ્થિર થાય ત્યાંથી બદલતા એને અસંખ્ય સમય લાગે. જ્ઞેયથી બદલે એટલે અસંખ્ય સમય એ શુભોપયોગમાં રહે. જ્યારે શુભોપયોગ પ્રગટ થાય ત્યારે અસંખ્ય સમય પર્યંત રહે. એટલે એને સેકન્ડનો બહુ ઓછો ભાગ છે, પણ એને ક્ષણ કહેવામાં આવે છે. ચાલુ ભાષામાં એને અનુભવ ક્ષણ કહેવામાં આવે છે. ત્યારે એને તૃપ્તિ ભાવ થાય છે, ત્યારે એ તૃપ્ત થાય છે. એ સિવાય જગતમાં જીવ અનાદિથી અતૃપ્ત છે. જીવ અનાદિથી અતૃપ્ત છે એટલે એને ક્યાંય ઠેકાણે પડતું નથી. વિષયથી વિષયાંતર, વિષયથી વિષયાંતર એ બદલ્યા જ કરે છે, વિષય બદલ્યા જ કરે છે, પણ ક્યાંય એની તૃપ્તિ થતી નથી. એક સ્વરસ રસનું પાન કરતા એને તૃપ્તિ થાય છે, એ સિવાય ક્યાંય તૃપ્તિ થતી નથી. અનુભવનો ઓછામાં ઓછો પ્રથમ ઉપશમ શૂન્ય દર્શનમાં જગન્ય ભાવે અનુભવ પ્રથમમાં પ્રથમ આવે ત્યારે અસંખ્ય સમય ટકે છે. પછી બાર વિકલ્પમાં આવે, કોઈ આવે તો કોઈ ન આવે તો એમને પણ આગળ જાય એવી શક્તિ છે જીવમાં. પણ પ્રાય સ્વ વિકલ્પ દશામાં આવી જાય છે જીવ. ત્યારે એને પોતાના રસાસ્વાદ ઉપર વૈચારિક ઉપયોગ જાય છે કે આ શું થઈ ગયું, શેનો અનુભવ થઈ ગયો. કે પોતાના ચૈતન્ય પિંડમાં પ્રદેશે પ્રદેશે અખંડ ભાવે જ્ઞાનના સ્વસંવેદનનો અને આનંદ અમૃતનો અનુભવ થયો તેવો એને વિચારથી પણ સ્પષ્ટ સમજવામાં આવે છે. એટલે પોતાનો અનુભવ પોતે સમજી શકે છે. સંઘી પ્રાણી છે એટલે મનથી પણ પોતાના અનુભવને પોતે સમજી શકે છે. કેમ કે એ એના સ્મૃતિ જ્ઞાનનો વિષય છે, જ્ઞાનની સ્મૃતિનો વિષય થાય છે. અનુભવ સ્વસંવેદન છે, અનુભવ તૃપ્તિ ભાવ છે, અનુભવ અખંડ પદ સર્વસ્વ છે. એ અનુભવને જ અખંડ પદ અથવા સર્વસ્વ કહેવામાં આવે છે. અખંડ પદ જે ત્રિકાળી છે એ તો અનાદિ અનંત છે. અનાદિનું હતું, અત્યારે છે અને અનંતકાળ પર્યંત છે. પણ એના ઉપર લક્ષ જઈને અનુભવ ન થાય તો તે હોવું નહીં હોવા બરાબર છે. અથવા એના ઉપર લક્ષ નથી ત્યાં સુધી અનાદિથી રાગ ઉપર અને પર ઉપર લક્ષ છે ત્યારે એને પોતાના જ અખંડ પદનો અસ્વીકાર છે. હોવા છતાં એનો અસ્વીકાર છે કે હું એવો નહીં, હું મનુષ્ય છું, એમાં હું આત્મા નહીં એમ આવી જાય છે. હું માણસ છું એમાં હું આત્મા નથી એમ આવે છે. એટલે એનો અસ્વીકાર છે. આત્માના જે વાચક શબ્દો છે એનું વાચ છે એ આત્મા પોતે છે. અને જે જે વાચક શબ્દો છે એનું વાંચે એને પોતાના જ્ઞાનમાં ભાસમાન થાય તો એને કોઈ શબ્દ પ્રત્યે નિષેધ આવવાનો પ્રશ્ન રહેતો નથી કે આત્માને આવો કેમ કહ્યો. પણ એને અન્યથા આત્માને સ્વીકાર્યો છે ત્યારે એને આત્માના કહેનાર શબ્દો જે હોય છે એ પણ એને રૂચતા નથી ત્યારે એને એનો નિષેધ કરે છે. રૂચે નહીં ત્યારે એનો એ નિષેધ કરે છે. એટલે સ્વરૂપની અરુચિવાળા જીવો, સ્વરૂપને બતાવનાર જે વાણી છે જેને જીન વાણી કહેવામાં આવે છે, જીન સ્વરૂપને બતાવે તે જીનવાણી અથવા જીન સ્વરૂપના લક્ષ્ય એના માધ્યમથી એના નિમિત્તે પ્રગટ થયેલી વાણી તે જીનવાણી, તે જીનવાણીની અરુચિ ક્યારે થાય કે પોતે પોતાના સ્વરૂપનો તીવ્રપણે અસ્વીકાર કરે ત્યારે. પાત્રતામાં કે પાત્ર જીવને જ્ઞાનીની વાણી પ્રત્યે, જ્ઞાનીની વાણી સ્વરૂપને બતાવનારી હોવાથી પરમ પ્રેમ આવે છે. તો એકને પરમ પ્રેમ આવે છે તો બીજાને અરુચિ થાય છે, એ બંનેની રુચિને સૂચવે છે. પાત્ર જીવ સ્વરૂપની રુચિવાળો હોવાથી એને પરમ પ્રેમ આવે છે, સ્વરૂપની અરુચિ છે અને એનો નિષેધ આવે છે. અનુભવ અખંડ પદ સર્વસ્વ છે, અહીંયા તો અનુભવને જ સર્વસ્વ કહ્યું છે. ભલે તે પર્યાય છે, અવસ્થા છે, તો પણ એને અહીંયા સર્વસ્વ કહ્યું છે. અને એ સર્વસ્વ કહેતા અનુભવનો આધાર સ્તંભ છે એના ઉપરની દ્રષ્ટિ છૂટતી નથી. તેથી ત્યાં પર્યાય દ્રષ્ટિ થવાનો પણ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કેમ કે અનુભવ ત્યારે થાય છે કે એની દ્રષ્ટિ ત્રિકાળી ઉપર સ્થિર થાય ત્યારે. અનંત ચૈતન્યનો રસાસ્વાદ છે, રસનો આસ્વાદ આવે છે, પોતાના જ સ્વરૂપના રસનો આસ્વાદ આવે છે. આત્મરસનો આસ્વાદ છે તે અનુભવ છે. અનુભવ કોઈ કલ્પના નથી એમ કેવું છે. અનુભવ છે એ કોઈ કલ્પના નથી, એ તો સાક્ષાત રસાસ્વાદ છે. ચૈતન્ય રસનો એમાં આસ્વાદ આવે છે, જ્ઞાનનો આસ્વાદ આવે છે. એ અનુભવ વિમળ રૂપ છે, જેમાં મલિનતા નથી એવા ભાવ સ્વરૂપે છે. વિમળ એટલે વિશેષે પણ મળ રહીત, વિગત જેનો મળ, વિગત મળ, મળ જેનો નાશ થઈ ગયો છે. એવો અનુભવ વિમળ રૂપ છે અથવા નિર્મળ પરિણામ સ્વરૂપ છે. આત્માના કશાયના અભાવ સ્વરૂપ આનંદજીએ ગયું છે. પ્રબળ કષાય અભાવ, કષાયનો પ્રબળપણે અભાવ થયો. જોરથી સ્વરૂપમાં લીન થતા, પુરુષાર્થથી જોરથી સ્વરૂપમાં લીન થતા જે કષાયનો પ્રબળપણે અભાવ થયો એને ધર્મ કહેવામાં આવ્યો છે, એને અનુભવ કહેવામાં આવે છે. એ અનુભવ વિમળ રૂપ છે. અનુભવ અચળ જ્યોતિ રૂપને પ્રગટ કરનાર છે. જ્ઞાનની જે સાદી અનંત જ્યોતિ છે, જ્ઞાન જ્યોતિ જેને કહેવામાં આવે છે, એ જ્ઞાન જ્યોતિને પ્રગટ કરનાર આ સ્વાનુભવ છે. પોતાના સ્વરૂપના અનુભવમાં સમ્યક જ્ઞાનની જ્યોતિ ઉદય થાય છે અને એ જ્યોતિ સ્વરૂપમાં સદાય પણ અચલિત રહે છે, તેથી તેને અચળ જ્યોતિ કહેવામાં આવે છે. કેટલો ઊંડો રસ લઈને સ્વાનુભવ પ્રગટ્યો છે એ એનો પુરાવો છે. તે અચળ જ્યોતિ છે જે જ્ઞાન જ્યોતિનો કદી વિનાશ થતો નથી. સાદી અનંત એ જ્ઞાન જ્યોતિ, સમ્ય જ્ઞાનની જ્યોતિ વિકાસ પામીને કેવળ જ્ઞાનની જ્યોતિને પ્રગટ કરે છે, કે જે કેવળ જ્ઞાનની જ્યોતિ સાદી અનંત કાળ પર્યંત પરિપૂર્ણ વિકાસરૂપ પ્રગટ રહે છે એને પ્રગટ કરનાર આ મૂળમાં સ્વાનુભવ છે. એવી જ્ઞાનની જ્યોતિને, અચળ જ્યોતિને પ્રગટ કરનાર સ્વાનુભવ છે, અનુભૂતિ છે, એ જેને પ્રગટ કરનાર છે. આ અનુભૂતિનો મહિમા ગાવામાં આવે છે કે જેથી જીવને અનુભૂતિ સંપન્નની વાત ધર્મી પ્રત્યે પણ એને એનું બહુમાન કેવું હોવું જોઈએ એનો એને ખ્યાલ આવે કે અનુભવનો મહિમા કેટલો સત્શાસ્ત્રોમાં ગાયો છે. આગળ કહી ગયા પોતે ગ્રંથ ગ્રંથોમાં, સદગ્રંથોમાં અનુભવનો મહિમા ગાવામાં આવ્યો છે. ભગવાનની દિવ્યધ્વનિમાં પણ આ અનુભવની પ્રશંસા કરવામાં આવી છે. અનુભવ અનુભવના રસમાં અનંત ગુણો રસ છે. અનુભવ અનુભવના રસમાં અનંત ગુણો રસ છે. એટલે અનુભવનો જે રસ છે અનુભવમાં, એમાં કેટલો રસ છે કે અનંત ગુણ રસ છે. શબ્દો તો શબ્દો છે, ભાવમાં તો જે અનુભવમાં ઉતર્યા છે એ જાણે છે કે આ પાયો કેવો નાખ્યો છે. જેમ આ બહુ માળી મકાન બનાવે છે જેટલા માળે નક્કી કર્યા હોય એના પ્રમાણમાં એનો પાયો નાખે છે. આ અનુભવનો પાયો એવો છે કે એમાં અનંત માળનું મકાન થાય છે, તો પણ એ પાયો તો એવો ને એવો જ મજબૂત રહે છે. ઉલટાનો અનુભવ ગાઢ થાય છે, પરમ અવગાઢ થાય છે અનુભવ. એવો અનુભવમાં અનુભવનો જ અનંત ગુણનો રસ છે. પંચ પરમ ગુરુ અનુભવથી થયા અને છે. બસ જે પાંચ પંચ પરમેષ્ઠી થયા, હરિહં પરમાત્મા થયા, સિદ્ધ પરમાત્મા થયા, શેનાથી થયા, શું કરીને થયા, સ્વાનુભવ કરીને થયા છે. બીજું એ પદનું બીજું કોઈ કારણ નથી. સ્વાનુભવને કારણે તે પંચ પરમેષ્ઠી થયા, અને પંચ પરમેષ્ઠી થયા પછી પણ તે સ્વાનુભવમાં જ રહ્યા, સ્વાનુભવની બહાર કોઈ ગયા નહીં. કૃષ્ણામૃતમાં એક બહુ સુંદર એવી વાત આવે છે કે મુનિને એવી ભાવના થાય છે કે ક્યારે અમે એવા ઉપયોગમાં આવીએ કે ઉપયોગ અંદર ગયો તે ગયો જ પછી પાછો આવવાનો પ્રશ્ન રહે. સાદી અનંત કાળ ગયો ગયો એવો અનુભવમાં આનંદ ગુણનો રસ છે. એ પંચ પરમ ગુરુ અનુભવથી થયા, ભૂતકાળમાં અનંતા પણ પંચ પરમેષ્ઠી થયા, તે સ્વાનુભવના કારણે થયા, અને ભવિષ્યમાં અનંતા પંચ પરમેષ્ઠી થશે તે પણ બધા સ્વાનુભવને લીધે થશે. લોકોએ મને ગમું ક્રિયા કરે ને આમ કર્યું તેમ કર્યું ને જોગ કર્યો ને સમાધિ કરી ને ફલાણું કર્યું ને આકરા આ ફલાણું તપ કર્યું એટલે થયું, બહારના તપને સિદ્ધિનું કારણ માને છે. અંદરના અંદરનું અનુભવનું રહસ્ય શું છે એનાથી જગત સજાયું છે. એના ઉપર એક પદ છે, ગુણ અનંત કે રસ સભે અનુભવ રસ કે માહી, યાતે અનુભવ સારિખો ઓર દૂસરો નાહી. અનંત ગુણનો રસ છે, એક અનુભવ રસમાં અનંત ગુણનો રસ પ્રગટ છે. તેથી આ વિશ્વને આ જગતને વિશે અનુભવની બરાબર અનુભવને તુલ્ય બીજી કોઈ વાત છે. પંચ પરમ ગુરુ જે ભયે જે હોંગે જગ માહી, તે અનુભવ પ્રસાદ તે નામે ધોખો નાહી. કે એમની પોતાની જ્ઞાન દર્પણની રચના છે, પદમાં રચના છે, એના 153 અને 54 પદનું ઉત્તરણ કર્યું છે. ગુજરાતી ભંડારીમાં છે, ગુજરાતી કરવા સકળ સંત મહંત ભગવાન અનુભવમાં લાગેલા છે. શું કરે છે? સગળા સંતો મહંતો ભગવંતો શું કરે છે? એક જ કામ કરે છે, પોતાના સ્વાનુભવમાં લાગેલા અનુભવની મસ્તીમાં પીડ્યા છે, અનુભૂતિમાં મોજ કરે છે. આ એક જ કાર્ય એમનું છે, બીજું કોઈ કાર્ય કરતા નથી. લોકોમાં તો જગતના કાર્યો કરે, જગતના લોકોને મદદ કરે, દુખિયાના દુઃખ મટાડવાના કાર્યોમાં લાગે, એને સંત મહંત કહેવામાં આવે છે. એને લોકો ભગવંત એને જ કહે છે ને, ભગવાન આમ કરે ને આમ કરે. સકળ સંત મહંત ભગવંત અનુભવમાં લાગેલા છે, માટે જે ગુણવાન છે તે અનુભવને કરો. એ ગુણીજનો એમ કહે છે, તમે તો અનુભવને કરો, તમારા ગુણને પ્રગટ કરો. અંદરથી આત્માના ગુણને વિકસાવવાનું, પ્રગટ કરવાનું એક સાધન સ્વાનુભવ માત્ર જ છે, બીજું કોઈ એનું સાધન નથી. માટે જે ગુણવાન છે તે અનુભવ કરો. સકળ જીવરાશિ સ્વરૂપને અનુભવો, એમની ભાવના છે. કોઈને બાદ કરતા નથી. જગતમાં તો પોતાની પ્રશંસા કરે એને લાભ આપે, અને પોતાથી વિરુદ્ધ જાય એને લાભ ન આપે, એમ કરે છે લોકો. અહીંયા એ વાત નથી. અહીં તો કહે છે કે બધાએ અમારી નજરમાં ભગવાન આત્મા છે, અને બધા જ એવા ભગવાન આત્માનો અનુભવ કરો. આ અમારી ભાવના છે. અને ભગવાન આત્માનો અનુભવ કરીને બધા જ સુખી થાવ, બધાનો ઉપદ્રવ શાંત થાવ, બધાના દુઃખ શાંત થાવ, અને બધા જ શાંત રસને પામો. આ અનુભવ પંથને નિર્ગ્રંથ સાધી સાધીને ભગવાન થયા. એ નિર્ગ્રંથો છે, એ વિતરાગી સંતો છે, આ અનુભવના માર્ગને સાધી સાધીને પરિપૂર્ણ ભગવાન પદમાં પહોંચ્યા. એ નિર્ગ્રંથો તો સાધી સાધીને ભગવાન થયા, પણ બહારમાં જેને પરિગ્રહ દેખાય છે એવા પરિગ્રહવાન સમ્યક દ્રષ્ટિ પણ ક્યારેક ક્યારેક અનુભવ કરે છે, ના પાડે છે ને લોકો. ચોથા ગુણ સ્થાને પરિગ્રહવાનને અનુભવ ન થાય. ટોડર મજી પત્ર લખ્યો છે કે સમ્યક દ્રષ્ટિ પણ ક્યારેક સ્વરૂપ અનુભવનો ઉદ્યમ કરે છે ત્યારે તે ધ્યાનમાં બેસે છે, એમ કરીને સ્વવિકલ્પ દ્વાર વડે નિર્વિકલ્પ અનુભવનું વર્ણન કરવું છે. અનુભવની દશાનો, એ પહેલાંના પૂર્વ પરિણામ, તે વખતના પરિણામનું વર્ણન કરવું છે. તો ત્યાંથી સમ્યક દ્રષ્ટિથી વાત લીધી છે કે સમ્યક દ્રષ્ટિ પણ ક્યારેક સ્વરૂપાનુભવ કરવાનો ઉદ્યમ કરે છે. પરિગ્રહવાન સમ્યક બીજા તો ન સમજે, પણ જેના સાહિત્યમાં આ વાત પડી છે એ દિગંબરો સમજતા નથી. દિગંબર સમાજમાં પંડિતોને સાધુઓને આ વિષયનો ખ્યાલ નથી. એવા વિદ્વાનો અને સાધુ થયેલા માનેલા સાધુ, કેમ કે એને પોતાને અનુભૂતિ નથી, અનુભૂતિથી અજાણ્યા છે. અનુભૂતિ કેવી હોય ખબર નથી તમને, પણ અમે સાધુ તો થયા જ છીએ, છતાં અનુભૂતિ નથી. તો એ બારમા ગુણ સ્થાને કે ફલાણા ગુણ સ્થાને થાય, એમ કરીને અત્યારે એનો નિષેધ કરી નાખે છે. ચારે ગતિમાં થાય, સાતમી નારકી પર્યંત થાય, છેલ્લામાં છેલ્લી ના પાપ કરીને આત્મી નારકી હોય, કનિષ્ઠમાં કનિષ્ઠ પરિણામ કરીને ત્યાં પણ જો અંદરથી ફરે, સંસ્કાર કોઈ લઈ ગયો અંદરથી ફરે તો અનુભવ થાય છે, ત્યાં જ અનુભવ થાય છે. તો મનુષ્યને તો ગુણમાં, મનુષ્ય ગતિમાં તો ઘણો વિવેક છે, ત્યાં તો મતિ ઘણી વ્યવસ્થિત થઈ શકે એવી છે. પરિગ્રહવાન સમ્યક દ્રષ્ટિ પણ ક્યારેક ક્યારેક અનુભવ કરે છે તેઓ ધન્ય છે, તેઓ અનુભવ કરે છે તેઓ ધન્ય છે, તેઓ મોક્ષના સાધક છે, તે સાક્ષાત મોક્ષને સાધી રહ્યા છે, મોક્ષ માર્ગ દ્વારા સ્વાનુભવ દ્વારા તે પરિપૂર્ણ મોક્ષને સાધી રહ્યા છે, પૂર્ણતાને પંથે પડેલા છે, તેમને અહીંયા ધન્ય ગણવામાં આવ્યા છે. તે પરિગ્રહવાન સમ્યક દ્રષ્ટિ પણ જે સમયે સ્વરૂપ અનુભવ કરે છે તે સમયે સીધ સમાન અમલાન આત્મતત્વને અનુભવે છે, પોતાને આત્મતત્વને, એટલે પોતાને કેવા અનુભવે છે, બહારમાં પરિગ્રહ છે, લોકો એને એમ સમજે છે કે આ રાજા છે કે તમંગર છે, કોઈ રાજા હોય ને કોઈ તમંગર હોય, તો કોઈ બહારમાં નિર્ધન પણ જો હોય શકે ખરા, તો કોઈ તમંગર હોય કે નિર્ધન હોય, પરિગ્રહવાન દેખાતા હોય કે અપરિગ્રહવાન હોય, જે સમયે તે સ્વરૂપ અનુભવ કરે છે એટલે નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં પરિણમન કરે છે, તે સમયે તે પોતાના આત્મ સ્વરૂપને કે જે સિદ્ધપદ સ્વરૂપ છે તેને જેવું સિદ્ધપદ સ્વરૂપ પોતાનું છે એવા જ સિદ્ધપદ સ્વરૂપે પોતાનો અનુભવ કરે છે, કે હું પણ મારા સ્વરૂપે તો સાક્ષાત સિદ્ધ જ છું, એમાં જરા પણ કોઈ એક અંશ માત્ર પણ ફેર નથી. યોગેન્દ્ર દેવે તો એક એવી ગાથા લખી છે યોગસારમાં કે સિદ્ધ પદમાં અને પોતાના આત્મામાં એક સહેજ માત્ર પણ ફેર માને તેને મિથ્યાત્વ જેવડું બીજું મોટું કોઈ જગતમાં પાપ નથી, એવડું પાપ એને ત્યાં લાગે છે, એવું પાપ બતાવ્યું છે ત્યાં. શિવપદ સ્વરૂપે છે છે એનો અનુભવ છે કે નથી એનો અનુભવ છે, એ પદ કઈ બનાવવું નથી, એ તો છે જ, અનાદિ અનંત છે, સામું ન જુએ તો પણ છે ને સામું જુએ તો પણ છે છે ને છે, આમ છે. એવા સિદ્ધ સિદ્ધ પદનો સિદ્ધ સમાન કહ્યું એ તો ઉપરના જે સિદ્ધ છે એના સમાન એમ કહ્યું, પણ આ તો પોતે જ સાક્ષાત સિદ્ધ છે, તેવા સ્વરૂપનો સિદ્ધ સ્વરૂપનો સાક્ષાત એટલે અપરોક્ષ અતિન્દ્રિય પ્રત્યક્ષ અનુભવ કરે છે. પાછું અનુમાન કરે છે એમ નથી કે હું સિદ્ધ સમાન છું, પ્રત્યક્ષ અનુભવ કરે છે કે હું જેવા સિદ્ધ છે એવો જ હું અત્યારે મારા સ્વરૂપે છું અને છું એમને એવો મને હું અનુભવમાં પણ આવી રહ્યો છું, છું પણ અનુભવ ગોચર છું, મારા સ્વાનુભવ ગોચર હું છું આવો. તેથી એ વિષયમાં કોઈ મારે અનુમાન કરીને નક્કી કરવું છે કે માનવું છે કે સ્વીકારવું છે એ વાત રહેતી નથી, અનુભવથી જ એની પ્રતીત આવે છે, એના અનુભવથી ઉત્પન્ન પ્રતીત છે એને સમ્યક દર્શન કરવામાં આવે છે. એવા અમલાન એટલે મલિનતા રહિત પૂર્ણ શુદ્ધ આત્મતત્વને અનુભવે છે, એક દેશ સ્વરૂપ અનુભવમાં, અનુભવનું તારતમ્ય ભલે જગન્ય એક દેશ સ્વરૂપ છે, અંશ સ્વરૂપ છે, વિષય અંશ સ્વરૂપ નથી, વિષય એવો જે પર્યાય અનુભવનો એ અંશ સ્વરૂપ છે, એક દેશ સ્વરૂપ છે, એનો વિષય તો જેવો સિદ્ધ ભગવાનનો ને વિષય છે અનુભવમાં એવો જ ને એટલો જ છે, ઓછો તો જરાય નથી. એક દેશ સ્વરૂપ અનુભવમાં સ્વરૂપ અનુભવની સર્વસ્વ જાતિ પિછાણી છે, એટલે મુનિરાજને કેવો અનુભવ હોય પ્રચુર સ્વસંવેદનમાં, એ અનુભવની સ્વસંવેદનની જાતિને પણ એણે પીછાણી છે. સમોસરણમાં બિરાજમાન અરિહંત પરમાત્મા કેવા પરિપૂર્ણ સ્વસંવેદનમાં બિરાજે છે એની જાત પણ એને પીછાણી છે. અને સિદ્ધાલયમાં સ્થિત અનંત સિદ્ધાત્માઓ કેવા સ્વસંવેદનની અંદર બિરાજમાન છે એની જાત પણ એને પીછાણી છે. ખાંડની ગુણીમાંથી ખાંડનો નમૂનો કાઢે બંબીથી ચપટી આખી ખાંડની ગુણની જાત એને પીછાણી છે કે આની અંદર આ જાતની ખાંડ ભરેલી છે. બંબી મારે ને, એક બંબી ઉપર મારે, વચ્ચે મારે, નીચે મારે, ત્રણેય જગ્યાએથી જો એક સરખી ખાંડ નીકળે છે કા આખી ગુણી આવી ખાંડની ભરેલી છે. એમ અહીંયા અનુભવ ભલે જગન્ય ભાવે છે પણ એ જે અનુભવ સ્વસંવેદન છે એ સ્વસંવેદન રસની મૂર્તિ જે છે એનો તો અનુભવ છે અને જેનાથી સ્વસંવેદન પ્રગટ છે અનુભવથી તો એને સર્વ જાતિને પીછાણી છે. એને મુનિરાજને કેવો અનુભવ હોય એટલે ભાવલિંગી સંત કેવા હોય એનું પણ એને જ્ઞાન થાય છે, દેવ કેવા હોય એનું પણ એને જ્ઞાન થાય છે. દેવ ગુરુ બંનેનું જ્ઞાન એને સ્વાનુભવની અંદર આવી જાય છે. એમ કેવું એ જાતિનો અનુભવ થાય છે એમાં તારતમ્યતા જગત છે, જગન્ય છે પણ એવો જ અનુભવ છે. વિષય સરખો છે, વિષય કરનાર પર્યાયમાં અલ્પ બહુત્વ છે, અલ્પત્વ ને બહુત્વ પર્યાયમાં છે, પર્યાયના વિષયમાં અલ્પ બહુત્વ નથી. એ તો પરિપૂર્ણ શુદ્ધ અખંડ આત્મા છે. કાળ અને ભાવ બંને, કાળ અને ભાવ બંને, ભાવમાં જેટલી સ્થિરતા, જેટલી ઉગ્રતા, જેટલું જોર, જેટલું પૂર્ણ વેદન, તારતમ્યતા ઓછી વધતા વેદન છે. જેમ કોઈને ક્રોધ ઓછો આવે, કોઈને વધારે આવે, તો બંને ક્રોધ કહેવાય પણ બેની તારતમ્યતા ફેર છે. કોઈ ઓછો ગુસ્સો કરે છે, તીવ્ર રસથી કરે છે, કોઈ વધુ રસથી કરે છે. એમ અનુભવનો રસ અહીંયા જગન્ય છે, અનુભવનો રસ એમાં જગન્ય છે, ત્યાં પૂર્ણ રસ છે, પૂરેપૂરો. ભાવમાં પણ તારતમ્ય ભેદ છે. કાળ તો ઓછો હોય જ, જ્યારે રસ ઓછો હોય એટલે વિચલિત થઈ જાય ઉપયોગ, પણ કાળ અને ભાવ બંનેમાં ફેર છે. પણ જાતમાં ફેર નથી, ક્વોલિટીમાં ફેર નથી, ક્વોન્ટિટીમાં ફેર છે, ક્વોલિટીમાં કોઈ ફેર નથી. અને વિષય એકનો એક છે, જે ચોથા ગુણ સ્થાને વિષય છે તે જ પાંચમા ગુણ સ્થાને છે, તે જ સાતમા ગુણ સ્થાને છે, તે જ તેરમા ગુણ સ્થાને છે, તે જ સિદ્ધ દિશામાં છે. કોઈને વિષયમાં ફેર નથી. પોતાનું પરિપૂર્ણ શુદ્ધ સિદ્ધ પ્રસિદ્ધ અખંડ પદ છે એનો જ સર્વને અનુભવ છે. એથી બધા કોઈ જાજું ખાઈ શકે છે, કોઈ ઓછું ખાઈ શકે છે પણ ખાય છે તે એક જ ચીજને ખાય છે, સ્વાદ લે છે એક જ ચીજનો. એ અનુભવ પૂજ્ય છે, પરમ છે, પૂજ્ય છે. એટલે અનુભવ પૂજ્ય છે, લીધું કે નહીં? અનુભવ પૂજ્ય છે, પવિત્ર છે એટલે પૂજ્ય છે, પરમ છે એટલે ઉત્કૃષ્ટ છે, તે ધર્મ છે, તે સાર છે, તે અપાર છે. એનો છેડો આવે હું નથી કહેવા માગે તો પણ એક અનુભવની દશાને કહી શકે નહીં એવી વાણીને પોતાની અશક્તિ જાહેર કરવી પડે છે કે મારામાં આને પૂરું કહેવાનું સામર્થ્ય નથી. સાર છે, અપાર છે, ને ઉદ્ધાર કરે છે જીવને સંસારમાંથી, પરિભ્રમણ કરતો બંધ કરી દે છે, એક સીતાલયમાં શાશ્વત પદમાં સ્થિર કરે છે. તે અવિકાર છે, શુદ્ધ છે, અપાર વિનાનો પર્યાય છે, ભાવ પાર કરે છે. અવિકાર છે એમ કે પણ હજી તો ચોથા ગુણ સ્થાને, તો કે ચોથા ગુણ સ્થાને અનુભવની પર્યાયમાં વિકાર નથી. જે અંશમાં વિકાર છે એ અનુભવમાં નથી, એ અંશ અનુભવમાં નથી, એ પર્યાય અંશ જુદો અને આ પર્યાય અંશ જુદો છે એમ કેવું છે. શુદ્ધિમાં અશુદ્ધિ નથી અને અશુદ્ધિમાં શુદ્ધિ નથી એમ કેવું છે. તે ભવપાર કરે છે, મહિમાને ધરે છે, અનંત મહિમાને ધરે છે, દોષનો હરનાર છે, સર્વદોષનો એ નાશ કરનાર છે, દોષનો ધ્વંસક છે અને તેનાથી ચિદાનંદનો સુધાર છે. તેથી એ અનુભવથી ચૈતન્ય આનંદ સ્વરૂપ આત્માનો સર્વ સુધાર થઈને પરિપૂર્ણ શુદ્ધતા થાય છે. અહીંયા ગ્રંથ પૂરો કરતા દીપચંદજીએ બે પદની રચના કરી છે. દેવ જિનેન્દ્ર મુનિન્દ્ર સબે અનુભવ રસ પીય કે આનંદ પાયો. જે જિનેન્દ્ર દેવ છે, મુનિન્દ્ર છે, બધા જ અનુભવ રસ પીને આનંદ પામે છે. આત્માના અલૌકિક આનંદને પ્રાપ્ત કરે છે. કેવલ જ્ઞાન બિરાજત હૈ નિત સો અનુભવ રસ સિદ્ધ લખાયો. અને એ દેવ એ આનંદ પિતા પિતા કેવળ જ્ઞાનમાં બિરાજમાન છે. એ અનુભવ રસને જ સિદ્ધ કહેવામાં આવે છે. એક નિરંજન જ્ઞાયક રૂપ અનુપ અખંડ સ્વસ્વાદ સુહાયો. એવો જે નિરંજન ડાઘ વગરનો મેલ વગરનો જે જ્ઞાયક સ્વરૂપ છે, જેની ઉપમા આપી ન શકીએ તેવો અનુપમ છે, અખંડ છે, અને જે પોતાના જ સ્વાદ રૂપે છે તે સુહાયો છે, તે ઈષ્ટ છે, તે ગમ્યો છે, તે ધન્ય હે જગમાહી. જગતમાં તે ધન્ય છે, સદૈવ સદા અનુભવની જ આપકો ભાયો. ગુરુદેવ તો સ્વાનુભવીની મહિમા કરતા એટલું કહેતા કે સમ્યક દ્રષ્ટિ સ્વાનુભવ વિભૂષિત બળદ હોય ને એની ખરી વિષ્ઠાને અડે તો એ વિષ્ઠા ધન્ય થઈ ગઈ જાઓ. ઠીક, કેટલો અનુભવનો મહિમા છે એ વાત છે. અનુભવ પ્રકાશ જ્ઞાન નિજ દાય હે. આ અનુભવનો પ્રકાશ નિજ જ્ઞાનને દેનારો છે. કરી આપો અભ્યાસ સંત સુખ પાઈએ. એવા અનુભવનો અભ્યાસ કરીને સંતો સુખને પ્રાપ્ત કરે છે. યાપે યામે અર્થ અનુપ સદા ભવિ શરદ હે. જેની અંદર એવો પ્રયોજન પડ્યો છે, એવું અનુપમ પ્રયોજન છે કે જે ભવિને માટે ભવિજીવને માટે યોગ્ય છે. કહે દીપ દીપચંદજી એમ કહે છે, પોતે દીપ એટલે દીપચંદજી, અવિકાર આપ પદ કો લહે. એ અનુભવથી પોતાના નિજ અવિકાર પદને પ્રાપ્ત કરે છે. ઇતિ શ્રી દીપચંદ સાધર્મીકૃત અનુભવ પ્રકાશ નામનો ગ્રંથ સંપૂર્ણ. શ્રી દીપચંદ સાધર્મીકૃત અનુભવ પ્રકાશ ગ્રંથનો હિન્દી ઉપરથી ગુજરાતી અનુવાદ અહીંયા સમાપ્ત થાય છે.